વિષ્ણુ સહસ્ત્રના પ્રાક કથનમાં દાદા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે ભગવાનનું સ્મરણ કરવાનું, એનું શરણ લેવું, એની સ્તુતિ કરવી, યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચિ નરઃ સદા. પુંડરીક અક્ષ એટલે કમળ નેત્ર વાળા. તો કયો અધિક ધર્મ છે, કયો શ્રેષ્ઠ ધર્મ છે એ વસ્તુ પૂછે છે. તેમનું અર્ચન જ કરવું એ જ ધર્મ સર્વધર્મમાં શ્રેષ્ઠ ધર્મ છે. આમ ભીષ્મ કહે છે, મારું માનવું છે કે ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું અર્ચન કરવું એ જ શ્રેષ્ઠ ધર્મ. અહીંયા આગળ કહ્યું, ઊંચામાં ઊંચું ધર્મનું આ જ સ્તર છે એમ મમ મતઃ, આવો મારું માનવું છે. પરમમ યો મહત તેજઃ પરમમ યો મહત તપઃ, એમ કહેતા કે છે એ જ પરમ તેજ છે, એ જ મહાન તપ છે પરમાત્મા, એ જ અને એ ભગવાન એ જ મહાન શ્રેષ્ઠ બ્રહ્મ છે. પછી કહ્યું કે પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ, સર્વ મનુષ્યોને માટે અંતિમ પ્રાપ્તવ્ય શું, શ્રેષ્ઠ સ્થાન શું. પરમમ યહ પરાયણ, કે જેને આધીન થવું, જે દેવ પવિત્રમાં પવિત્ર હોય, પવિત્રાણામ પવિત્રમ યો મંગલમાં પણ મંગલરૂપ જે છે, અને સર્વ દેવતાઓનું દૈવત એટલે એનું પ્રારબ્ધરૂપ છે, દૈવતમ દેવતાનામ ચ, અને સર્વભૂતોનો પાણી માત્રનો એ અવિનાશી પિતા છે. પરમાત્મા સર્વનો પિતા છે, એનો ક્યારેય નાશ થતો નથી, એટલા માટે અવિનાશી કહ્યું છે. આમ યુગના આદિકાળમાં ભવત્યાદિ યુગાગમે, જ્યારે યુગનો આરંભ થાય છે ત્યારે યતઃ સર્વાણી ભૂતાની, આ પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે એનાથી. અને શું કહ્યું, યસ્મિંશ્ચ પ્રલયમ યાંતિ, અને યુગ પૂરો થાય એટલે બધા જ પાછા એ જ પરમાત્મામાં લીન થઈ જાય છે. તો તસ્ય લોક પ્રધાનસ્ય, એ સર્વ જગતમાં મુખ્ય અને પ્રધાન છે, અને એના માટે કહ્યું જગન્નાથ. વિખ્યાતમા વિખ્યાતાની મહાત્મન, તો એવા પરમાત્માના જે નામ છે, કેટલાક ગૌણ નામ છે, કેટલાક મુખ્ય બધા જાહેર લોકો જાણે એવા પણ નામ છે, તો આ જગતનો નાથ એ પરમાત્મા વિષ્ણુના હજાર નામ જે છે એનું ગાવાથી ઋષિ પરિગીતાની તાની વક્ષામી ભૂતયે, જે ભયનો નાશ કરનાર છે પરિગીતાની એને ગાતા એનો ઉદ્ધાર કરે છે. તાની વક્ષામી, હું તને કહું છું એ તું સાંભળ. આમ ઋષિએ ગાયેલા નામ હું તને કહું છું એમ પિતામહે કહ્યું. વિષ્ણુ ભગવાનના આ સ્તુતિના સ્તોત્રમાં ભીષ્મજી અને વ્યાસજીએ જે જે નામ લખ્યા છે ને, એ બધા પ્રકૃતિનું નિરૂપણ કરેલું છે. સૃષ્ટિના સર્જનમાં અને જે કંઈ પ્રાકૃતિકતા છે એ આ સ્તોત્રમાં સમાવેશ કરવામાં આવેલો છે. આપણે સૌથી પહેલા લઈએ કે સૌથી પહેલો અઝાર નામમાં ઓમ, ઓમ એ સર્વશક્તિમાન છે, સર્વવ્યાપ્ત છે, અને ઓમને સર્વસામાન્ય બધાએ સ્વીકાર કરેલો છે, બધા જ સંપ્રદાયોએ. જેને જાણે અજાણે પણ ખ્રિશ્ચિયનો એને ઓમની કહે છે, આપણે ઓમ કહીએ છીએ. જૈન અને બૌદ્ધો પણ ઓમનો સ્વીકાર કરે છે, શીખો પણ ઓમને એ સ્વરૂપ આપેલું છે એ પ્રમાણે પારસીઓએ પણ, મુસલમાનો પણ જે રીતે બાંગ પુકારે છે અને એની અંદર આખો ઓમ, એટલે આ પ્રણવ એ માનવ જાત માટે સર્વસામાન્ય છે અને સ્વીકાર્ય છે. એટલે પરમાત્માનું વ્યાપક બ્રહ્મ સ્વરૂપ જો હોય તો એ ઓમકાર છે. મહારાષ્ટ્રીને માટે પણ ગાયું, ઓમકાર સાકાર સમાયા બાલ યોગી રૂપ લેકે આયા. તો મહારાષ્ટ્રી પણ આદિપૂર્ણ બ્રહ્મ જે છે એ ઓમકારનું જ સ્વરૂપ છે, અન્ય નથી એમ કહેવાનો આશય છે. તો અહીંયા ઓમકાર એ દરેક મંત્રમાં સૌથી અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે અને આપણે ત્યાં કોઈ પણ મંત્રને એને વૈદિક રૂપ આપવું હોય, એને સાત્વિક બનાવવું હોય તો ઓમની આવશ્યકતા પડે છે. દરેક મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ શ્રી સંતરામ લક્ષ્મણદેવ. ગાયત્રી મંત્રને પણ જોઈએ તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. તો આમ ઓમકારની શક્તિ, ઓમકારનું બળ સર્વત્ર છે અને સ્વરોમાં છે. ઓમ વિશ્વમ, વિશ્વ એટલે જગત, આ સમસ્ત જગતની અંદર વિશ્વરૂપે ભગવાન વ્યાપી રહ્યા છે, એટલા માટે વ્યાપનોતિ એતે વિષ્ણુ. વિશ્વમાં રહેલી સગળી વસ્તુઓમાં ભગવાનનું જ સ્વરૂપ છે, તેનો પ્રત્યક્ષ પરિચય થતો નથી. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે તો વિશ્વના ઊંડાણમાં ઊંડાણનું જે કેન્દ્ર છે એમાં પ્રવેશ કરવો પડે. ભગવાન પોતે જ કેવી રીતે આ વિશ્વમાં વ્યાપી રહ્યા છે એનું દર્શન આપણા ઉપનિષદની અંદર પણ ખૂબ સરસ રીતે કરવામાં આવેલું છે. તો એ વિશ્વ બ્રહ્મનું પ્રવેશ દ્વાર કયું છે? સમસ્ત બ્રહ્માંડ. અને વિષ્ણુ સહસ્ર નામનો પ્રારંભ પણ આપણી સામે રહેલા આ વિશાળ વિશ્વમ, વિશ્વ એક દ્વાર છે, એમાં પ્રવેશ કરવાનો છે. એટલે આ વિશાળ સિંહ દ્વારથી જ આપણો હજાર નામમાં પ્રવેશ થઈ રહ્યો છે. વિશ્વને જાણ્યા સિવાય વિશ્વપતિને પામી શકાતો જ નથી. આ યાદ રહેવું જોઈએ કે વિશ્વને પહેલું સમજવું પડે કે આ જગત શું છે, ત્યાર પછી જ વિશ્વપતિ સુધી પહોંચી શકાય છે. એટલે વિશ્વ નામનું જે ભગવાનનું પ્રથમ નામ છે ઓમકાર પછીનું, એ હજાર નામની અંદર પ્રવેશવા માટે ઓમકારને સાથે લઈને આપણે પ્રવેશીએ છીએ. તો અહીંયા એ વિશ્વના ભાવથી કે જે પ્રેમ જ આ હૃદયના દ્વાર ખોલી નાખે છે અને દરેક પદાર્થમાં તેમજ પ્રાણી માત્રમાં વિષ્ણુનું દર્શન થાય, એ ભાવ આ ભગવાન વિષ્ણુના નામની અંદર વિશ્વમ. વિશ્વ એટલે સમસ્ત જગતની અંદર જે કંઈ છે, જળ ચેતન પશુ પક્ષી બધું જ માનવ સહિત, એનો ભાવ આવી જાય છે. આ વિશ્વમાં પરમાત્મા વ્યાપક છે અને વિષ્ણુ શબ્દનો અર્થ એનાલિસિસ, એની વ્યુત્પત્તિ વ્યાપનો હતી એટલે વિષ્ણુ. આપણે બીજું નામ લઈએ છીએ ત્યાર પછી આગળનું, વિશ્વમ વિષ્ણુ. તો વિશ્વ એ જ વિષ્ણુ છે અને વિષ્ણુ એ જ વિશ્વ છે, બંને તરફ લેવાનું છે. પરમાત્માનું વ્યાપક સ્વરૂપ આ સૃષ્ટિમાં બધે જ દર્શાય અને બધામાં વિષ્ણુનું સ્વરૂપ દેખાય, આ પરસ્પર ભાવ છે. એના માટે ગીતામાં પણ ભગવાને કહ્યું, પરસ્પરમ ભાવયંતઃ, પરસ્પર એકબીજાનો આશ્રય લેવો, એને સદભાવ કરવો એના પ્રત્યે, એને આદર આપવો, તો જ શ્રેયઃ પરમ અવાપ્સ્યથ, તો જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે. તો तो विष्णु अने विश्व आ बने एक बीजा नु सामंजस्य छे, एक बीजा ने मळता छे, मेळाप छे। के विश्व एटले ज विष्णु अने विष्णु एटले ज विश्व, कारण के व्यापकपणु एनो स्वभाव छे, एनो गुणधर्म छे। आ विश्वमां व्यापक परम व्यापक रीते रहेलू विष्णु तत्व ए ज्यारे काळथी विभाजित थाय छे, जुदा जुदा काळथी, त्यारे ए विश्वरूपे प्रगट थाय छे। अने जे समय जे स्थळ जे वस्तु आपणे जोईए छे ते ए पण विष्णु ज छे, ए समय पण विष्णु छे, એ સ્થળ પણ વિષ્ણુ છે, અને જે કોઈ વસ્તુ છે એમાં પણ વિષ્ણુની જ શક્તિ રહેલી છે। આ વિષ્ણુ ગઢગઢ વ્યાપી રહેલા હોવા છતાં એ આ જગતના વિકારોથી મુક્ત છે, વિશ્વરૂપે પરમાત્મા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં એ છે જ। ત્રણેય અવસ્થામાં જાગ્રત ચૈતન્ય છે। આવી અંતરજ્યોત પ્રાપ્ત કરવી એ આ સહસ્રનામના પાઠનો પાછળનો હેતુ છે, લક્ષ્ય છે। અંતરજ્યોતિ એટલે અંતરજ્યોતિ કઈ પ્રાપ્ત કરવાની છે? આત્માની। જે આત્મા રહેલો છે એ જ વિષ્ણુના સ્વરૂપે આપણામાં વ્યાપી રહેલો છે। વિષ્ણુ સહસ્રના આખા પાઠની ઉપાસના સાધના પાછળનો લક્ષ્ય જ અંતરજ્યોતિ આત્મજ્યોતિ એમને પ્રાપ્ત કરવાનો જ હેતુ અને લક્ષ્ય, એટલે વિષ્ણુ સહસ્ત્રનામ।